તારીખ 20/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 460 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 257
વિકલ્પો અમારો પીછો નથી છોડતા પ્રશ્નની અંદર એવો ધ્વનિ છે કે વિકલ્પ વગરની દશા અમે ઈચ્છીએ છીએ, નિર્વિકલ્પ દશાની ઈચ્છા હોવા છતાં નિર્વિકલ્પ દશા થતી નથી, ને અવસ્થામાં સ્વવિકલ્પ ચાલુ રહે છે. એક પછી એક પછી વિકલ્પની હારમાળા ચાલુ ને ચાલુ રહે છે. આ સ્થિતિમાં એવું દેખાય છે કે વિકલ્પને ન ઈચ્છતા હોવા છતાં જાણે કોઈ વિકલ્પ મારી પાછળ પડી ગયા છે, છોડ્યા છૂટતા નથી. ત્યારે શું કરવું આ એક સમસ્યા છે. નિર્વિકલ્પ શાંત આત્માની જે દશા છે, એ દશાની ભાવનાને ઈચ્છા હોવા છતાં એ દશા ન થાય, અને મનના પરિણામમાં એક પછી એક સંકલ્પ વિકલ્પ એ ચાલુ ને ચાલુ રહે, કરવું શું? આ સમસ્યા છે. ઉત્તર છે, વિકલ્પ તમે વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છો. પ્રશ્ન એવો કહ્યો છે ને કે જાણે વિકલ્પ એવા વળગ્યા છે કે છોડ્યા છૂટતા નથી, પરાણે થાય છે, ઈચ્છતા નહીં હોવા છતાં થાય છે. એનો અર્થ કે જાણે પરાણે થાય છે. એમ કહે છે કે કોઈ વિકલ્પ નામની વસ્તુ તને વળગી ગઈ છે અંદરમાં, અથવા એ વિકલ્પો સામે ચાલીને તને વળગે છે, એ પરિસ્થિતિ નથી. એમ તો નથી, ઉલટાનો પણ વિકલ્પને વળગ્યો છો. એટલે શું શબ્દ તો એમ છે કે તું વિકલ્પને વળગ્યો છો. વિકલ્પને હું વળગ્યો છું એટલે શું મારે સમજવું? કે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમાં હું પણ લાગે છે. જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમાં હું પણ લાગે છે, એમાં એકત્વ કરવામાં આવે છે. હું પણ કરીને એકત્વ કરવામાં આવે છે, એમ કરાતું હોવાથી એ વિકલ્પમાંથી હું પણ નહીં જવાને કારણે વિકલ્પ મળતા નથી. એ વિકલ્પમાં હું પણ કરું, બીજા શબ્દોમાં વિકલ્પને વળગવું, આ વિષયનો સ્પષ્ટીકરણ કરનાર તો એમ અનુભવે છે કે વિકલ્પ હોવા છતાં વિકલ્પમાં હું પણ કરવામાં ન આવે, અને વિકલ્પથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને હું પણ વેદવામાં અનુભવવામાં આવે તો એ વિકલ્પ કાળે કરીને નાશ પામે છે, અથવા નિર્વિકલ્પ દશાની ઉત્પત્તિ વારંવાર અવારનવાર થાય છે. તેથી વિકલ્પમાં હું પણ છોડવામાં આવે તો વિકલ્પ છૂટે, એવી સ્થિતિ સ્પષ્ટ છે. કે તું વિકલ્પને વળગ્યો છો એટલે કે વિકલ્પ થાય છે એમાં તું પણ કરે છો. હવે હું પણ તું કરે છો એ અધ્યાસે કરીને કરે છો એમ કે એવો તને ભ્રમ થાય છે. આ શરીર છે તે હું છું એવો પણ એક ભ્રમ છે. રાગ ને વિકલ્પ તે હું છું એવો પણ ભ્રમ છે. વાસ્તવિકપણે એમ કહે છે કે તું પરમાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન છો. તું શરીર સ્વરૂપે નથી, રાગ સ્વરૂપે નથી, પણ પરમ આનંદ સ્વરૂપથી પરમાનંદ, જેમાં અનંત પરમાનંદ ભર્યો છે એવા આનંદ સ્વરૂપે, આનંદથી ભરેલો ભરપૂર તું ભગવાન છો, જેમાં ભવ ભવનું કારણ એવું કાંઈ નથી. ભવના અભાવ સ્વભાવે અને રાગાદી ભાવના પણ અભાવ સ્વભાવે, શરીરાદી જડના પણ અભાવ સ્વભાવે, ચૈતન્યને આનંદ સ્વરૂપથી ભરેલો તું ભગવાન છો. તેને જોતો નથી તે સ્વરૂપને, એવા તારા પોતાના સ્વરૂપને તું જોતો નથી એવા તારા પોતાના સ્વરૂપનું તું દર્શન કરતો નથી. એવા તારા પોતાના સ્વરૂપના બેભાનપણામાં જોતો નથી, એનો અર્થ કે બેભાનપણામાં જે વિકલ્પની ઉપસ્થિતિ છે એ તને વળી ગયા હોય એવું લાગે છે. અહીંયા લાગવું શબ્દ આવ્યો, લાગે છે એટલે એવો તને અનુભવ થાય છે. ભ્રમથી થઈ શકતો નથી. એક સમયના રાગ સ્વરૂપે અનંત ચૈતન્ય શક્તિથી ભરેલો આત્મા એક સમયના રાગ સ્વરૂપે થઈ શકતો નથી. જો પોતાના અનંત ચૈતન્ય સ્વરૂપને છોડી દે, એનો નાશ થાય અને એ રાગરૂપે થઈ જાય પલટીને, તો કાયમ રાગરૂપે રહી જાય. ક્ષણે ક્ષણે રાગ બદલતો નાશ થતો જોવામાં આવે છે. કહે છે કે તારા પ્રશ્નમાં એમ છે કે વિકલ્પ અમારો પીછો નથી છોડતા અને વિકલ્પ વળગ્યા છે એવું, એના ઉપરથી વિકલ્પ વળગ્યા છે એવું જે તને લાગે છે એનું કારણ એ છે કે વિકલ્પ રહી તેવું જે તારું ચૈતન્ય આનંદ સ્વરૂપ એને તું જોતો નથી, અથવા એવું સ્વરૂપ તારું હોવા છતાં એનું બેભાન પણ વર્તે છે. બરોબર. જેમ કોઈ માણસને માનસપટ ઉપર એવો આંચકો લાગે છે કે અહીંયા ભૂત થાય છે એ મને વળી ગયું, મારામાં એનો પ્રવેશ થઈ ગયો, દોડતું જાણે કોઈ આવીને અંદર ગરી ગયું એમ એને લાગે, કેવું ધૂંધળું ધૂંધળું પણ થાય, આમ મારા જેવું હોય કલ્પનામાં એની બિહામણું એને લાગ્યું હોય, ભૂતની કલ્પના કરી હોય અને પોતાના શરીરમાં અંદર પ્રવેશી ગયું હોય એવું એને ભ્રમ થાય છે. અત્યંત ભયાન્વિત થઈને એના માનસપટ ઉપર એની ચોંટ લાગે છે કે અરે રે, મારામાં કંઈક આવી ગયું. ત્યારે એ મનુષ્યોચિત ચેષ્ટા છોડીને, મનુષ્યોચિત વ્યવહાર છોડીને ભૂત કરે એવા બધા ચેનચાળા કરવા લાગે છે. કેમ કે હું ફલાણો મનુષ્ય છું એવું એને ભાન ગુમાવ્યું છે. હું ફલાણો મનુષ્ય છું એવું એને ભાન ગુમાવી દીધું છે. એક જણા એવી વાત કરી, માણસ હતો કોઈ વાઘરણ વળગી, તો જ્યારે વળગાડમાં હોય ત્યારે અવાજ કાઢે, ત્યારે સ્ત્રીનો અવાજ કાઢે, હું તો પુરુષ છું, અને એ જવાબ દે કે હું આમ છું તેમ છું, ફળાણું કરીને ઢીકણું કરીને આમ કરવાનું તેમ કરવાનું, હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, એ બધું વ્યવસ્થિત તો કાંઈ હોય નહીં. અવ્યવસ્થિત પણ એ ઘણું બોલે, પણ ત્યારે એ સ્ત્રીના અવાજમાં બોલે, અને કાંઈક ઠેકાણે પરિણામ આવે ત્યારે પાછો એનો અવાજ પુરુષ. લોકો એમ માને કે નક્કી વાત છે, આને કોઈક બાય છે અંદરમાં, લોકો શું માને નક્કી કોઈ આના શરીરમાં કોઈક બાયનો પ્રવેશ છે, પણ આત્માને અવાજ છે. જે અવાજ સ્ત્રીનો થયો એ તો કોઈ આત્માનો અવાજ નથી, એનો આત્મા એને વજ્યો કે એનું શરીર એને વજ્યું, વજ્યું શું? એક પર્યાય માં શરીર અને આત્મા થઈને આખી મનુષ્ય પર્યાય છે. કોઈ પણ ચારે ગતિમાં એનું શરીર, તે ગતિનું યોગ્ય શરીર અને તેનો આત્મા, વૈગ્યું શું? આત્મા વૈગ્યો કે શરીર વૈગ્યું? બીજું તો લોકો એ ભૂલે છે કે વાઘરણ વાઘરણ રૂપે મનુષ્ય હોય છે, પણ ભૂત કઈ વાઘરણ રૂપે હોતું નથી. વાઘરણ વાઘરણ રૂપે મનુષ્ય છે અને ભૂત રૂપે કઈ મનુષ્ય નથી, અને ભૂત કઈ વાઘરણ રૂપે નથી. તો પછી વાઘરણ મરીને ભૂત થઈ ત્યારે એનો અવાજ હારે થઈ ગઈ? શું થયું? શરીર તો અહીંયા રહી ગયું, અવાજ તો ગળાના નિમિત્તે આમ મુખના અવયવ છે, જીભ છે, તાળમું છે, હોઠ છે, દાંત છે, એ બધાનો એની અંદર પ્રયોગ છે, કંઠ લે છે. આ તો બધું અહીંયા પીડ્યું ગયું, તો મરેલી વળગી કે જીવતી વળગી, બે પ્રકાર છે પાછા, કોક મરેલી વળગી કોક મરેલી હોય તો શરીર અહીંયા રહી ગયું, અને જીવતી હોય તો સ્વ શરીર પ્રવેશી કે વગર શરીર એનો આત્મા પ્રવેશ, આત્મા કોઈ ઠેકાણું નથી. પણ એને જે ભૂતાવિષ્ટપણું હોય છે એને લઈને એને ત્યાં હું વાઘરણ રૂપે બોલું છું, એવો એક પરિણામનો અંદર પ્રકાર થાય, એ વસ્તુનો અવાજ કાઢે, ચેષ્ટા જે કરે ભૂતાવિષ્ટપણાની ચેષ્ટા કરે, બોલવાની પણ વાઘરણ રૂપે બોલવાની ચેષ્ટા કરે. અને એવું નથી કે પુરુષો હોય એ સ્ત્રીના અવાજે ન બોલી શકે, એવું તો આજે હવે કાંઈ અશક્ય દેખાતું નથી. એ તો બધા જુદા જુદા પ્રયોગો સંગીતના પણ જોવામાં આવે, એટલે એ શક્ય છે. ખાલી ભ્રમણા અને ભય ને ભયાન્વિત પણ છે, અત્યંત ભયાન્વિત પણ છે, તીવ્ર ભયનો આવિર્ભાવ થઈ ગયો છે, અને એ ભયને કારણે એને પોતાની વર્તમાન વાસ્તવિક સ્થિતિનું ભાન જમાઈ ગયું. એ સ્થૂળ ભ્રમણાનો જે પ્રકાર દ્રષ્ટાંતની અંદર સમજી શકાય એવો છે, એવો જ આ જીવને અનાદિથી પોતાની ભ્રમણા થઈ છે. પોતે એક આત્મા હોવાથી શાશ્વત સ્વરૂપે અનાદિ અનંત જીવતું જાગતું ચૈતન્ય તત્વ હોવા છતાં હું જન્મું છું, હું મરું છું, હું માણસ થાવ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું વાણિયો છું, હું ગરીબ છું, હું રંગ છું, રાજા છું, વિદ્વાન છું, બુદ્ધિવાળો છું, બુદ્ધિ વગરનો છું, અનેક જાતના ભ્રમણાથી કર્મજનિત અવસ્થાને એ પોતાના સ્વરૂપે અવધારણ કરે છે. આ એની ભ્રમણા છે એમ કહે છે. એને પહેલી વાત એ કરે છે કે તું પરમાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન છો, તેને જોતો નથી. માર્ગમાં ચડેલા ઘણા ધાર્મિક નેતાઓ એમ કહે છે કે આત્મા શુદ્ધ સ્વરૂપે, પરમાનંદ સ્વરૂપે, ચૈતન્ય આનંદ સ્વભાવ સ્વરૂપે છે, એવી ઊંચી સિદ્ધિ વાત ન કરવી, પહેલા બીજું બીજું કરાવી લેવું, અને પછી એની એ વાત સાંભળવાની યોગ્યતા થાય ત્યારે એને એ વાત કરવી. એ ક્રમ ગુરુદેવે ના પાડે છે અનેક જગ્યાએ.
બરોબર
કે પહેલા શું કરવું ને પછી શું કરવું એ આ વાત તારું સ્વરૂપ સમજ્યા પછી તું યોગ્ય રીતે સમજી શકીશ. પોતાનું સ્વરૂપ સમજ્યા વિના એને પહેલા કે પછી શું કર્તવ્ય અને શું અકર્તવ્ય એનો કોઈ વાસ્તવિક નિર્ણય થઈ શકતો નથી. કેમ કે પોતે શું છે એને નક્કી કર્યું નથી. જ્યારે એને પોતે જ શું છે એ નક્કી નથી કર્યું ત્યારે એને પોતાને શું કરવું એ કેમ નક્કી થાય. ઘરની અંદર પણ પોતે કયા સ્થાને છે
બરોબર
એ નક્કી થયા વિના એ કયું કાર્ય કરશે. દુકાનની અંદર પણ પોતે કયા સ્થાને છે એ નક્કી થયા વિના કેમ નક્કી કરશે. એવી રીતે ગામમાં એવી રીતે દેશમાં પોતે શું છે એમ નક્કી થયા વિના એનું કોઈ કાર્ય નક્કી થતું નથી. એટલે તો દેશે દેશમાં નેશનાલિટીની વ્યવસ્થા કરી છે કે તમે પહેલા તો તમારી નેશનાલિટી શું થઈ નક્કી કરો પછી તમારે તમારી મર્યાદા નક્કી થશે. નહીં તો તમારી કાર્યની મર્યાદા નક્કી થઈ શકે. તમે એમ કહો કે હું દુનિયાનો અબજોપતિ છું ને મારે ફલાણા દેશમાં ફલાણી ખરીદ કરવી છે આ ઉદ્યોગ આખો ખરીદવો છે એવી રીતે ઉદ્યોગ નાખવો છે નવો ઉદ્યોગ નાખવો છે અબજો રૂપિયા હું અહીંયા ખર્ચું અહીંયા સ્થાપું અમારા કાયદા પ્રમાણે થશે. અરે તમને આ દેશમાં આવવા કે ના આવવા દેવા એના પણ નીતિ નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે તમે અહીંયા આવી શકો. બધી વાતે કેટલી ચોકસાઈ થાય છે પણ અહીંયા પોતાનું જ સ્વરૂપ ચોક્કસ થયા વિના ને એની જ ચોકસાઈ થયા વિના પહેલા આમ કરવું પછી સ્વરૂપની વાત કરવી. આત્માના સ્વરૂપની વાત પછી કરવી. પહેલા આટલું કરી નાખે. પહેલા એ પાપ કરતો મટે પહેલા એ પુણ્ય કરતો થાય પાપ એના ઘટે પછી એને આત્માની વાત કરવી. તર્ક ક્યાં એમ થાય છે માણસની ઘણા પાપના પરિણામ હોય એવી સ્થિતિમાં એને આમથી આત્માની વાત કરશો તો કેવી રીતે એ સમજશે. માટે અમે આમ કહીએ છીએ અને દલીલ થોડીક વ્યાજબી લાગે એવી સ્થિતિમાં દલીલ થોડીક વ્યાજબી લાગે કે ઘણા પાપના પરિણામો હોય એમાં એકદમ પુણ્ય પાપ રહીત શુદ્ધાત્માનો ઉપદેશ એને કેવી રીતે સમજાશે એમાં શું છે કે જે સ્વરૂપ સમજવાનો જિજ્ઞાસુ છે એટલી સ્થિતિ ત્યાં ત્યાં આવશ્યક છે.
બરોબર
જે આત્મા પોતાના સ્વરૂપ સમજવાની જિજ્ઞાસામાં આવ્યો છે મારું સ્વરૂપ કેવું કોણ હું સાથી થયો શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ શું છે હું ખરેખર કોણ છું અને મનુષ્ય થયો તો હું એવું શું કાર્ય કરીને મનુષ્ય થયો. બીજા જેવો મનુષ્ય નથી દેખાતા એવા જે પશુ પક્ષી જીવ જીવાતો છે એ કેમ મનુષ્ય નથી થયા આ જો એને જિજ્ઞાસા થાય તો એ જિજ્ઞાસાની ભૂમિકા એને પોતાનું સ્વરૂપ સમજવા માટે પર્યાપ્ત છે. એના માટે એને આટલી પૂજા કરેલી હોવી જોઈએ આટલું દાન દીધેલું હોવું જોઈએ આટલા ઉપવાસ કરેલા હોવા જોઈએ આટલા શાસ્ત્ર વાંચેલા હોવા જોઈએ આટલી ભક્તિ કરેલી હોવી જોઈએ આટલું નામ સ્મરણ કે આટલી જાત્રા કરેલી હોવી જોઈએ એકે વાતની આવશ્યકતા નથી. બીજી બધી તો ક્રિયા જુદી વાત છે પણ શાસ્ત્રો તો વાંચવા જોઈએ કે ન વાંચવા જોઈએ એનો પ્રશ્ન પાછો મૂકો છે. 128માં પહેલો જ પ્રશ્ન છે 462 બોલમાં કે આત્મજ્ઞાન કરવા માટે આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન કરવા માટે ઘણા ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે એ કરતા કંઈક સહેલો રસ્તો બતાવો ને. આ તો તમે શાસ્ત્રો એટલા બધા અહીંયા દેખાય છે આંગણમાં કે બધું શાસ્ત્ર 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 નો વાત બહુ છે, લોકો પણ બહુ વાંચે, બહુ અભ્યાસ કરે, બહુ ભાષણ કરે, બોલે પ્રવચન, કઈ સારો રસ્તો નહીં હોય. આ બધું અમને જરાક માથું ભારે થાય એવું લાગે છે. આટલા બધા પુસ્તકો વાંચવા કે છે કે આત્મજ્ઞાન માટે ઘણા શાસ્ત્રો ભણવાની વાત કોને તને કરી, એવી વાત જ ક્યાં છે યાર? મૂળમાંથી પ્રશ્ન ઉડાવ્યો. એમ નથી કે બીજી ક્રિયા કરવાનો સોનગઢમાં ગુરુદેવે નિષેધ કર્યો, કે ભાઈ ઉપવાસને કહેતા નથી માટે ઉપવાસનો નિષેધ છે, અને સોનગઢ વાળા કઈ ઉપવાસ કરે નહીં. અમારે તો ઠીક છે, બહુ અમારે તો ત્યારે અમે એવી માનીએ, કાંઈક હળવો થાય, ભૂખો રહી રહીને હળવો થાય તો પછી કાંઈક એને જ્ઞાન થાય. તો કઈ એમ તો ન થાય, પણ શાસ્ત્ર વાંચી વાંચીને પણ આત્માનું જ્ઞાન ન થાય. આત્માનું જ્ઞાન તો આત્મતત્વ શું છે એ સમજીને નિર્ણય કરીને એનો અનુભવ કરે ત્યારે એને આત્માનું જ્ઞાન થાય. એમ થવા અર્થે એને જે કાંઈ બહારમાં કરવું પડે એટલું કરવું, એના માટે કોઈ બંધન નથી કે એને ફલાણું શાસ્ત્ર તો વાંચેલું જ હોવું જોઈએ, અને મેં તો એને આત્મજ્ઞાન થાય જ નહીં એવું કોઈ બંધન નથી. આપણે એક સમયસરનું બંધન રાખ્યું હોય તો કેમ? આપણે મુખ્ય પગે રેલો આવે જ વાત કરી. આપણે મુખ્ય શાસ્ત્ર સમયસર છે. ગુરુદેવે પણ 1919 વર્ષ સુધી એના 19 વખત વર્ષ નહીં પ્રવચનો કર્યા, વાંચે તારે તો 1.5 વર્ષ નીકળી જાય. તો એ શાસ્ત્ર તો એને વાંચેલું હોવું જ જોઈએ, તો એને સમ્યક દર્શન ને આત્મજ્ઞાન થાય એવું ખરું કે નહીં? તો જેને વાંચ્યું એને થઈ ગયું ભત, એવો કોઈ નિયમ જોવામાં આવતો સ્પષ્ટ છે. એના વાંચનારાઓને આત્મજ્ઞાન ન થયું હોય, અરે એને કંઠસ્થ કરનારાઓને આત્મજ્ઞાન ન થયું હોય. વાંચે નહીં, વાંચીને એટલું વાંચે કે કંઠસ્થ થઈ જાય, ગાથાઓ કંઠસ્થ થઈ જાય, ટીકાઓ કંઠસ્થ થઈ જાય, આખું શાસ્ત્ર કંઠસ્થ થઈ જાય અને આત્મજ્ઞાન ન હોય, એટલે એવું કોઈ બંધન નથી. આટલી જ વાત છે કે હું ચૈતન્ય આનંદ સ્વરૂપથી, અનંત ચૈતન્યને અનંત આનંદ શક્તિથી ભરેલો ભગવાન છું એવું એને નિર્ણય હોવો જોઈએ, અને અંદરમાં એ શક્તિ પડી છે એ બાજુ અંદરમાં એને વળીને અંતર્મુખ થઈને અંદરમાં હળીને એને અનુભવ કરવો જોઈએ, અથવા સ્વરૂપને જોવું જોઈએ, અવલોકન જોઈએ. તે ન કરે તેથી એને વિકલ્પ છે એમાં એકત્વ થાય છે. ત્યાં પોતાનું સ્વરૂપ છે એમાં એને પોતાપણા રૂપ એકત્વનો અનુભવ થાય, અને એમ ન થાય તો એ પોતાનું એકત્વ ક્યાંય ને ક્યાંય સ્થાપે સ્થાપે ને સ્થાપે તો એ ક્યાં સ્થાપે છે કે નજીકમાં નજીક એની અવસ્થામાં થતો જે રાગ એ રાગમાં સ્થાપી દે. બીજી ચીજ તો હોય કે ન હોય, હોય તો થાપે ને ન હોય તો ન થાપે, તો એકત્વ થાપ્યા વગરનું તો ક્યાંય રહેવાનો નથી. પણ જ્યાં સુધી એ છે ત્યાં સુધી એની અવસ્થામાં વિભાવ પણ ઉત્પન્ન ત્યાં જ કરે છે સંસાર અવસ્થામાં, અને એમાં એ એકત્વ સ્થાપે છે. એટલે એ વિભાવ એ વિકલ્પ એને ચાલુ ને ચાલુ રહી જાય છે. પોતે પોતાને જોતો નથી તેથી તેને એવો ભ્રમ થાય છે કે વિકલ્પ મને વળ્યા છે. તું તારા ભગવાનને ભ્રમથી ભૂલીને વિકલ્પને વળ્યો છું, એટલે તારા ભગવાન સ્વરૂપમાં હું પણ કરવાને બદલે ભ્રમ થી તો વિકલ્પ માં હું ઘણો કરે છો અને ભ્રમ સાર થાય છે. જેમ અંધારામાં પડેલી દોરડીમાં સર્પ નો ભ્રમ ખાસ પડ્યો હોય સર્પાકારે અને એમાંય તેને એક દોરડાને એક બાજુના છેડે ગાંઠ વાળેલી હોય તો એને એમ લાગે ને હમી હાનનું અંધારું હોય, બહુ અંધારું ન હોય પણ આછું પાતું અંધારું હોય ત્યારે એ મેલું દોરડું રસ્તા ઉપર પડેલું એને એમ લાગે કે નક્કી કોઈ સર્પ છે. એ સર્પની એને ભ્રાંતિ થાય છે ત્યારે કઈ દોરડું સર્પ નથી થઈ જતું, એ તો દોરડું જ રહી જાય છે. પદાર્થમાં ફેરફાર થયા વિના પદાર્થ તેના 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 તે સ્વરૂપે રહે તો પણ એને ભ્રમ થાય છે. અહીંયા આત્મા રાગ રૂપે છે અને આ મનુષ્ય દેહ રૂપે છે એવો એને જે ભ્રમ થાય છે એનું કારણ શું એમ જો કહે પૂછવામાં આવે તો એનું કારણ એ છે કે પોતે અસર જે વાસ્તવિક સ્વરૂપે છે એ સ્વરૂપે એને પોતાનો સ્વીકાર નથી, નિર્ણય નથી અને એને જોતો પણ નથી કે હું આવો છું. આ ભ્રમ છે એને અનંત વિકાર અને વિકારનું ફળ જે દુઃખ એ પરંપરા ઉત્પન્ન થવાનું આ કારણ છે. આખી જે વણઝાર ઊભી થાય છે સંસારની અને જન્મ મરણની જે કાંઈ લાઈન લાગે છે એ આ એક જ ભ્રમણાને કારણે લાગે છે. એટલે શ્રીમદજી આત્મસ્થિતિમાં એ વાત સ્પષ્ટ લખી છે કે આત્મભ્રાંતિ સમરોગ અને હું સદગુરુ વૈદ્ય જ્ઞાન. આ જીવને રોગ મોટામાં મોટો કોઈ હોય તો તે આત્માની ભ્રાંતિ. હું આત્મા છું એ વાત ભૂલીને હું મનુષ્ય છું, વાણીઓ સ્વાદી અનેક ઊંધી ખોટી જૂઠી માન્યતાના થરના થર ગંજના ગંજ એને ખડકા એટલે એને અનેક પ્રકારના વિભાવ થાય છે. ત્યાં છે એ રોગના જાણનારા વૈદ છે, એ સદગુરુ છે. આત્મજ્ઞાન ત્યાં છે ત્યાં એને ગુરુ પણ ત્યાં આપ્યું છે. ગુરુની વ્યાખ્યા કરવી છે ત્યાં આ વિષય વિગત કે આત્મજ્ઞાન ત્યાં મુનિગુણ તે સાચા ગુરુ હોય બાકી ગુરુ 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 કલ્પના આત્માથી નહીં. લોકો પોતાના સંપ્રદાયના સાધુ મુનિ હોય અને કુળના ગુરુને ગુરુ માને છે જે કુળ માને કે પહેલા તપાસ કર નક્કી કર કે આત્મજ્ઞાન છે કે નહીં, આત્મા કેવો એવો પ્રશ્ન કે આ આત્મા સ્વરૂપે કેવો છે અને જેવા સ્વરૂપે છે એવો આપને અનુભવ છે. જો અનુભવ ન હોય તો હજી એ ભ્રમમાં છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, ત્યાં મુનિપણું એમ કહે છે બાકી મુનિપણું જ નહીં. તે સાચા ગુરુ હોય બાકી કુળ ગુરુ કલ્પના, બાકી કુળના ગુરુ ગુરુ તરીકે બેઠેલા હોય તો એમાં આત્માર્થી પણ રહેતું નથી. એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોય એ વાત વિચારવાનો પણ અવકાશ રહેતો. આયા એ આત્મા વિપરીત કરેલી ભ્રાંતિને તોડવા માટે એમના વચનો સમર્થ. આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ જ્ઞાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં વિચાર ઔષધ જ્ઞાન. ઉપાદાન નિમિત્ત બે વાત એકમાં રહી હતી. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં એમના વિકલ્પ વિરુદ્ધ જરા પણ જવું એ પથ્ય તોડીને રોગથી નહીં નીકળવાની સ્થિતિ છે. જે પથ્યને તોડે તે રોગને છોડી શકે. શું થયું છે કે ઉધરસ ને કફ તો પછી તમારે તળેલું ને તેલનું ને મરચું ખાવું નહીં તો કે આમ તો નથી ખાતા પણ ક્યારેક ખવાય છે. તમારી ફરિયાદ શું કે આ મટતું નથી, એ ફરિયાદ છે, પણ મટવાનો પ્રશ્ન રહેતો આ ચાલુ રહેવાનું કારણ. જે પછી છોડે એને રોગ ન મટે, આ એનો નિયમ છે. અને વિચાર અને ધ્યાન તો પોતાને કરવાનું છે, કે ઓળખાણ અને એકાગ્રતા તો પોતાને કરવાનું છે. એટલે દવા તો પોતાને ખાવાની છે, અને ઔષધની ઉપમા આપી છે, વિચાર ઔષધ ધ્યાન. વિચાર ને ધ્યાન ઔષધ છે, એ તો પોતાને કરવાનું છે, એ ઉપાદાનની વાત છે. નિમિત્ત અને ઉપાદાન નો મેળ ખાય એટલે શુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત, ત્યાં કાર્ય સંપન્ન થવામાં કોઈ અડચણ ને બાધા રહેતી નથી. જ્યાં અશુદ્ધ ઉપાદાન હોય અને અહીંયા અશુદ્ધ નિમિત્ત હોય, ત્યાં સુધી તો કોઈ રીતે કાર્ય થતું નથી. અશુદ્ધ ઉપાદાન હોય અને શુદ્ધ નિમિત્ત મળે તો પણ કાર્ય થતું નથી, કેમ કે ઉપાદાન ને શુદ્ધ થવું બાકી છે, કાર્ય તો ઉપાદાનમાં કરવાનું છે, તો ભંગી છે. શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન, એની ચૌભંગી છે. શ્રીમદજી એ કથામાં લીધી છે કે જ્યાં શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન એટલે જ્ઞાની ગુરુ, આત્મજ્ઞાની ગુરુ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો અભિલાષાવાળો જીવ, જ્યાં એની શુદ્ધ દાન થઈ, શુદ્ધ હેતુથી, શુદ્ધ ભાવનાથી ત્યાં એને એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી બંને અશુદ્ધ હોય, અજ્ઞાની ગુરુ હોય ને આ પણ અજ્ઞાની, બે ભ્રાંતિમાન ભ્રાંતિમાં ગમે એટલા આગળ વધે ને ગમે તે ક્રિયા કરે, કદી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. અને શુદ્ધ નિમિત્ત હોય, જ્ઞાની નિમિત્ત હોય પણ અશુદ્ધ ઉપાદાન પોતાની અશુદ્ધતા ન છોડે તો પણ કાર્ય થાય નહીં. અને પોતે જો શુદ્ધ ભાવનાવાળા હોય ને એને અજ્ઞાની નિમિત્ત હોય, ગુરુ અજ્ઞાની હોય, આત્મજ્ઞાન જ્ઞાના હોય, અશુદ્ધ નિમિત્ત હોય, શુદ્ધ ઉપાદાન હોય, તો એને ખબર પડી જાય છે કે આમાં ગડબડ છે, એટલે એને અશુદ્ધ નિમિત્તને છોડી દે છે, એને જ્ઞાન પ્રાપ્તિ થાય. આમ વાત લીધી, ઓળખી દે. કહે છે કે ભ્રમ છે, એ ભ્રમથી તું તારા ભગવાનને ભૂલ્યો છો. હવે સાવધાન થઈને સંભાળ, એમ કે ભૂલો છો એને તું, સાવધાન થઈને ભૂલ મટાડવાનું. ભ્રમથી ભૂલ મટાડવાનું શું સાધન? કે પોતાના સ્વરૂપને ઓળખીને અંતર સાવધાન થવું, જ્ઞાન માત્ર થવું, એમ અંતર સાવધાન થવું. તેથી તને એમ લાગે છે કે વિકલ્પો વળગ્યા છે, મને વિકલ્પો વળગ્યા છે, વિકલ્પને ખરેખર તું વળગ્યો છું, વિકલ્પ તને વળગ્યા છે એ પણ તને ભ્રમથી લાગે છે. વિકલ્પને તો ખરેખર તું વળગ્યો છો, તું વિકલ્પને વળગ્યો હોવાથી તું ખસી જાને, એમ કહે છે. તું ખસી જાય એટલે શું? કે વિકલ્પમાં હું પણ કરવું છે, એ હું પણ કરવું છોડી દે, સ્વરૂપને ઓળખીને એમાં અહમ પણ કર, જ્યાં તારું અસ્તિત્વ છે ત્યાં અહમ પણ કરવું પોતી સમ્યક છે. જ્યાં તારું અસ્તિત્વ સ્વભાવ નથી, અસ્તિ સ્વભાવ નથી, ત્યાં અહમ પણ કરવું એ વાત તો કાંઈ યોગ્ય નથી. એ બ્રહ્મનું કારણ છે. એટલે કહે છે કે તું ખસી જાને, તું વિકલ્પનું લક્ષ છોડી તારા ભગવાનનું લક્ષ કર, તો વિકલ્પો તને વળગેલા લાગશે નહીં. આજે તને લાગે છે ને કે વિકલ્પો વળગ્યા છે, એવું જે તને લાગે છે ને એ તો તારું વિકલ્પ ઉપર લક્ષ છે. હવે બીજા ગુણથી સમજાવે છે, પહેલા અસ્તિત્વથી સમજાવ્યું કે તે તારું અસ્તિત્વ વિકલ્પની અંદર એકત્વપણે દ્રઢ કરેલું છે, એ અસ્તિત્વથી વાત લીધી હતી, હવે જ્ઞાનથી વાત લે છે કે તું વિકલ્પનું લક્ષ્ય છોડી તારા ભગવાનનું લક્ષ્ય કર, હું તારા હું ભગવાન સ્વરૂપે છું એને જ્ઞાનમાં લે, લક્ષ્ય કર એટલે એનો નિર્ણય કર, નિર્ણય કરતા એનું લક્ષ્ય બંધાય જે એવી સ્થિતિ આવી જવી જોઈએ. લક્ષ્ય રહેવું એટલે શું કે એના જ્ઞાનમાંથી આ હું છું એમ ન છું કે એનું નામ લક્ષ્ય રહેવું છે. હું ફલાણો મનુષ્ય છું એવું લક્ષ્યમાં રિયાજ કરે છે, વિકલ્પ કરવો પડે છે. હું ફલાણો માણસ છું એનો વિકલ્પ કરવો પડે છે કે લક્ષ્યમાં રિયાજ કરે છે, કે એનું લક્ષ્ય બંધાયેલું છે લક્ષ્યમાં જ રહે છે. કોઈ પણ એને અનુચિત સંબોધન કરે તો એ તરત કહે છે ભાઈ તમે ચૂકીને બોલો છો. શું કહે છે? ચૂકીને બોલો છો. તમે ચૂકીને બોલો છો, જરાક સંભાળો એમ તમે બોલશો તો હું ચલાવીશ. વિકલ્પ નથી એને કરવો પડતો કે હું માણસ જ છું, હું માણસ જ છું, હું માણસ છું, કઈ ગોખવું નથી પડતું, રટણ કરવું નથી પડતું, સ્મરણ કરવું પડતું નથી. એમ તું આત્માનું લક્ષ્ય કર અને વિકલ્પ છે હું એવું જે તને લક્ષ્ય વર્તે છે, જો આ અભ્યાસ કરવાનો વિષય છે. વિકલ્પમાં હું પણ નું લક્ષ્ય રહ્યું છે એ એને અનુભવમાં સમજાય છે કે નહીં, નહીતર વળી પ્રશ્ન થાય કે આ લક્ષ્ય કરવું એટલે શું, તો એને ઉલટી સ્થિતિએ સમજાવે છે કે અત્યારે વિકલ્પ ઉપર તારું લક્ષ્ય છે, વિકલ્પનું તને લક્ષ્ય છે. એટલે શું કે જે જે વિકલ્પ થાય છે એમાં હું પણ આનો તને જે એકત્વપણે જે જ્ઞાન રહે છે કે આ હું આ હું આ હું આ હું એનું લક્ષ્ય છે, એવું એ વિકલ્પને બદલે આત્માને ઓળખીને ત્યાં લક્ષ્યથી જવું. લક્ષ્ય થયા પછી સ્વરૂપ સન્મુખતા જે ઉત્પન્ન થશે એ આગળ વધીને અનુભવ સુધી પહોંચશે. પણ લક્ષણ વિકલ્પનું હોય, રાગનું હોય, પરનું હોય, તો આત્માના અનુભવની કોઈ વાત એને ઠેકાણે પડતી વ્યવસ્થિત વિષય છે કે આત્માની ઘણી વાત સાંભળીને ઘણા વર્ષ સાંભળી કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, પણ કોનો આત્મા આવો છે? તો બીજાનો આત્મા એવો છે? પોતાનો આત્મા એવો છે એમ પોતે લક્ષ્ય કરીને પોતાને લક્ષ્યમાં લીએ, પોતાને આ તો પોતાને અંદર વાત કરીને વિચારે છે ને વાત કરે છે, ત્યાં સુધી એ વાત એને અંદરમાં લાગુ પડતી નથી. આત્મા સાંભળ્યો છતાં બેકાર કેમ ગયું સાંભળવું? કે એ વાત લાગુ નહીં પડવાનું કારણ એને લક્ષ્ય નથી કર્યું. લક્ષ ન કરે ત્યાં સુધી એ વાત લાગુ પડતી બરાબર. ઓળખવાની અને નિર્ણયની દિશામાં પ્રયત્ન કરવાનું બાહ્ય સાધન તે સ્વાધ્યાય છે અને અંતરંગ સાધન તે પોતાની સંશોધનાત્મક બુદ્ધિ છે. સંશોધન કરે એવી બુદ્ધિ છે કે ખરેખર હું કોણ ને હું કેવો, જેવો કહે છે એવો હું છું, એનું અંતર શોધન એને કરવું તો એને ઘર બેસે, તો એ વાત એને લક્ષ્યમાં આવે અને અનુભવ સુધી પહોંચાય. નહીતર વાત વાતના ઠેકાણે રહી જાય છે, વિકલ્પ વિકલ્પના ઠેકાણે રહી જાય છે અને આત્મા કોરેકોરો રહી જાય છે. ચાહે કહેનાર જ્ઞાની હોય કે ચાહે કહેનાર આત્મા કહેનાર તીર્થંકર હોય, એને એ વાત અડતી નથી. રાગનું અને વિકલ્પનું જે લક્ષ્ય છે એને આત્મજ્ઞાન થવામાં મોટી દિવાલ છે. મોટામાં મોટો કોઈ અંતરાય હોય તો આ છે કે પોતાને જ રાગનું અને દેહાદીનું લક્ષ્ય છે એ લક્ષ્ય એને મળતું નથી. તેથી કોઈ આત્મા સંબંધીના અનુભવીની જે એને શુદ્ધ નિમિત્ત કહીએ એ વાત મને એને અર્પી. જેમ બુલેટ પ્રૂફ આવે છે ને, પેલું બખ્તર અત્યારે ગાડીઓ બનાવે છે, ગોળી છોડે તો પણ એ ગોળી પાછી પડે. ધાતુનું બખ્તર પહેર્યું હોય એને કોઈ ગોળી મારે તો ગોળી પાછી પડે, પણ એને કાંઈ અસર, શરીરને અસર થાય એમ. આ પરલક્ષ છે એ ભગવાનની અને જ્ઞાનીની વાણીની સામે બખ્તર થઈ ગયું છે. એટલે એને તોપના ગોળા જેવો ઉપદેશની વાણી આવે પાછું પડે, અંદરમાં કાંઈ પ્રસંગ નથી. બહુ મુદ્દાની વાત કરી છે કે તું વિકલ્પનું લક્ષ્ય છોડી તારા ભગવાનનું લક્ષ કર તો વિકલ્પો તને વળગેલા લાગશે નહીં. તને એવું જે લાગ્યા કરે છે તને લાગશે
નહીં,
મને વિકલ્પ વળગ્યા છે, મને વિકલ્પ વળગ્યા છે એવું જે તને તને લાગ્યા કરે છે એ વાત પણ તને ખરેખર લાગશે નહીં. વિકલ્પ થશે, જ્ઞાનીને વિકલ્પ થાય છે, ખાય છે, પીએ છે, બોલે છે, ચાલે છે, જે એની વ્યવહાર છે ભાઈ એના ઉપરથી એમના વિકલ્પનું અસ્તિત્વ પણ જાણવામાં આવે છે. કે આવું બોલ્યા માટે પહેલા એવા બોલવાનો વિચાર વિકલ્પ કર્યો હતો, પણ એ વિકલ્પ એને વળગેલા લાગતા નથી અને પોતે વિકલ્પમય થઈ ગયો છે એવો અનુભવ એમને થતો નથી. વિકલ્પથી ભિન્ન રહે છે એ પોતાના જ્ઞાનમાં.
બરોબર,
જ્ઞાન દર્શનની જે પરિણતિ છે અને એનો વિષય જે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે એ વાત અંદરમાં જળવાઈ રહી છે અને વિકલ્પ ચાલે છે, એનાથી પોતાનું ભિન્નપણાનું એમને ભાન વર્તે છે. એનાથી ભિન્નપણાનો વિકલ્પ નથી કરવો પડતો, પણ એનાથી ભિન્નપણાનું ભાન વર્તે છે. વિકલ્પ અને વ્યવહાર મનુષ્ય ઉચિત કરે, મનુષ્ય હોય તે મનુષ્ય ઉચિત કરે, દેવ સમ્યક દ્રષ્ટિ હોય તો દેવોચિત કરે, તિરિંચ હોય તો તિરિંચને ઉચિત કરે, બળદ હોય તે ખડ ખાય, મનુષ્ય હોય તો અનાજ ખાય. પણ છતાં એનાથી ભિન્ન હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વરૂપ છું એનું પોતાને ધર્મીને સમ્યક દર્શન થતાં એને ભાન આવી જાય છે અને એ ભાનમાં સદાય રહે છે. એમ કેમ બનતું હશે? આત્મા છે એ મનુષ્ય નથી અને મનુષ્ય છે તે મનુષ્યપણું છે તે આત્માપણું નથી, આત્માપણું છે તે મનુષ્યપણું નથી. છતાં આત્માપણે રહેવું ને મનુષ્યપણે વ્યવહારમાં આવવું આ એક સાથે બે વાત કેમ બને? એવું પણ બને
છે.
બહારમાં એ દ્રષ્ટાંત સમજી શકાય એવું છે. એક માણસ કોર્ટમાં એને દંડ થાય ત્યારે પૈસા વાળો હોય તો પણ ગરીબ આઈ ગાય, મહાજન મારા મા બાપ હું ગરીબ છું, મને ઓછો ગુનો કબૂલ કરી લીધો છે, હવે મને ઓછામાં ઓછો દંડ થવો જોઈએ. અંદરમાં હું પૈસા વાળો છું એવું ભાન છૂટ્યા વિના ગરીબાએ એવી શરત ગાય. એ બધી ખાલી અભિનય હોય છે, ગરીબાઈનો અભિનય સારામાં સારો કરે, એવો સરસ કરે કે જાણે કોઈ ગરીબ જ હોય એમ લાગે અજાણ્યા માણસ, એવો સરસ અભિનય કરે કરે છે ને. અભિનેતા બધો અભિનય કરે છે, એ કઈ ભાન ભૂલી જતા નથી કે મારે તો આટલો કોન્ટ્રેક્ટ છે એટલું જ કામ કરવાનું છે, આ પાઠ લીખો છે એ બોલવાનો છે, જે કાંઈ યાદદાસ્તમાં રાખ્યું છે એ બોલવાનું છે, પણ એ માત્ર અભિનય છે એમ થઈ શકે છે. એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ જ્યાં સુધી પૂર્ણ સિદ્ધિને પામતા નથી ત્યાં સુધી એનું જે કાંઈ સંસારમાં રહેવું ને વ્યવહારમાં જે કાંઈ વ્યવહારોચિત પ્રવૃત્તિ કરવી એ અભિનય જેવી હોય છે, એનું એ હૃદય હતું નથી. માયાચાર થઈ ગયો કે નહીં, કે નહીં, એ ત્યાંથી છૂટવા અનિવાર્યપણે એ સ્થિતિ ઊભી રહી છે. ઈરાદાપૂર્વક નો અનુભવી નહીં ત્યાં હોતો નથી. વિકલ્પમાં ક્યાંય સુખ શાંતિ નથી, ત્રીજી ત્રીજી વાત કરે છે. લક્ષ્મી વાત જ્ઞાનથી કરી, હવે સુખ શાંતિના પડખેથી એ જ પરિણામની વાત કરે છે. કે વિકલ્પમાં જો એક વિકલ્પના કેટલા પડખા લીધા અને સામે આત્માના કેટલા પડખા લીધા. કે વિકલ્પમાં ક્યાંય સુખ ને શાંતિ નથી. તીવ્ર કષાયના વિકલ્પમાં તો ઘણી આકુલતા છે એ સમજાવવાની જરૂર નથી. પણ મંદ કષાયનો વિકલ્પ હોય તો પણ એ જાત કષાયની હોવાથી એમાં આકુલતાનું અસ્તિત્વ રહેલું છે. એટલે વિકલ્પમાં, કોઈ પણ વિકલ્પમાં ક્યાંય સુખ શાંતિ નથી. કોઈ એમ કહે કે અમને તો ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ, ગુણાનુવાદ કરીએ અરિયંત પરમાત્માના, ભગવાનની સામે બેઠા હોઈએ અને ભગવાનની ભક્તિ કરીએ, એટલી શાંતિ થાય છે, એટલી શાંતિ થાય છે. પોતે શાંત સ્વરૂપ છે ભગવાન, એમના શાંત ગુણોનું લક્ષ્ય છે અમારે, એટલે એમની સ્તુતિમાં અમને ઘણી શાંતિ થાય છે. તો ત્યાં શાંતિ સમજવી કે અશાંતિ સમજવી? કે ભાઈ જો એ શાંતિ હોય તો એ શાંતિ છોડવાનું તને મન થવું જોઈએ. પણ એ ભક્તિ કરતા 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 તને એમ થાય છે અડધી કલાકે, કલાકે, બે કલાકે, ચાર કલાકે, કે હવે આ પૂરું કરીને એક બાજુ મૂકી દઈએ, આમાં થાક લાગે. સુખ શાંતિમાં થાક લાગે નહીં, ને થાક લાગે તો એને સુખ શાંતિ કહેવા નહીં. પશ્ચાત દુઃખ છે સુખ નહીં. શ્રીમદજી ગયું ને અપૂર્વ બહુ પુણ્ય કીરા પૂર્ણ, કે જે પાછળથી જેમાં દુઃખ થાય એને સુખ કેમ કહેવાય? સુખ હોય તો એમાં સુખમાંથી દુઃખ ઉપજે. કહે છે કે કોઈ પણ પ્રકારના વિકલ્પમાં ક્યાંય સુખ શાંતિ નથી. જ્યાં સુખ શાંતિ ભરી છે ત્યાં તારા સ્વરૂપમાં અનંત સુખ અને અનંત શાંતિ ભરી છે. તેને ઓળખીને, તેની પ્રતીતિ ખાતરી વિશ્વાસ કરીને, તેને સ્વીકાર કરીને ત્યાં તું જા, એટલે તું એને પોતા સ્વરૂપે અનુભવ કર, પોતા સ્વરૂપે એને તું જાણ, પોતા સ્વરૂપે એને તું જો. સુખ શાંતિનો ભંડાર એવા ભગવાન મેં, જેમ કોઈ ભંડાર ભરેલો હોય, અક્ષય ભંડાર, અંદરથી ગમે એટલું લ્યો એમાંથી ફૂટે જ નહીં. ચક્રવર્તીને નવનિધિ ને રિદ્ધિની સ્થિતિ હોય છે ને, એમાં એનો ભંડાર અક્ષય હોય છે. એના ભંડારમાંથી ક્યારે કાંઈ ખૂટે એવું બધું, ગમે એવા પ્રસંગ આવે ને ગમે એટલું ધન વપરાય, પણ એમાંથી કાંઈ ખૂટતું નથી. એ તો બધા પુણ્યના પ્રકાર છે અને એનો અંત આવી જાય છે. ચક્રવર્તી પણ કાયમી રહેતું નથી. આ તો અક્ષય ભંડાર આત્મા છે, શાશ્વત અનાદિ અનંત એની ગુણ સંપત્તિમાંથી આનંદ સુખ અને શાંતિ જેવી એની સંપત્તિ છે. એ સદાય અનંત સામર્થ પડે, સદાય ને સદાય રહે છે, ત્યારે એમાં ઘસારો લાગતો નથી. જ્યાં સુખ શાંતિ ભરી છે ત્યાં જાય, એમાંથી સુખ શાંતિ ભરી છે એને દેખાવું જોઈએ. દેખાય તો એની એને હું ફાવે, નહીતર એને કલ્પનામાં હું ફાવે એવું. આ નિર્ણય મોટી વાત આ છે, જેને પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે એને પોતાનું અસ્તિત્વ ભાષ્યું છે. કે મારા અસ્તિત્વની અંદર અનંત જ્ઞાન ભર્યું છે, મારા અસ્તિત્વમાં જ અનંત સુખ રહી રહ્યું છે. અસ્તિત્વ પાછું તે સમ્યકત્વનું અંગ છે. અનંત કાળમાં કદી અસ્તિત્વ ભાષ્યું નથી, અસ્તિત્વ ભાષ્યું તે અપૂર્વ છે એમ કરીને નિર્ણયનો વિષય નાના પરમાત્મા. એ અસ્તિત્વ ભાષ્યું છે એટલે શું કે પોતાની હસ્તીમાં, પોતાના અસ્તિત્વમાં અનંત જ્ઞાન ને અનંત શાંતિની મોજૂદગી અને હયાતી જણાની છે. જેમ બેંક બેલેન્સ છે એમ ખબર પડે પછી એની બીજી આવે છે. કોઈ ક્યાંય ખિસ્સામાં લઈને ફરે છે, એટલી મૂડી હોય એટલે હારે ને હારે ક્યાંય છાતીએ બાંધીને કોઈ ફરતું નથી. તિજોરીમાં હોય, બેંકમાં હોય, સેફ ડિપોઝિટમાં હોય, જ્યાં હોય ત્યાં, ઉઘરાણીમાં હોય, માલમાં હોય, મકાનમાં હોય, પણ એનું જે છે પણ છે, એનું જે અસ્તિત્વ છે કે મારે છે, એનો જેને ટેકો છે કે ગુરુભાઈ છે, અને જેને દીનતા છે એને શું છે, મારે નથી. દુનિયામાં પૈસા તો બેંકની અંદર કરોડો રૂપિયાની થપ્પી મારી હોય છે, લાખો રૂપિયાની, પણ મારે નથી, બસ પતી ગયો. એમાં એ દીનતાને લાચારી કરે છે. બેયની પાસે નથી, હારે તો કોઈની બેયની પાસે નથી. આ તો કહે છે કે આ તો છૂટું જ પડતું નથી. અનંત જ્ઞાન અને અનંત શાંતિની હૈયાતી આત્મામાં ભરેલી હારે ને હારે રહે છે. એવો એ અભેદ કિલ્લો છે જેને ભેદી ન શકાય, એવો જેની ત્યાં પહોંચ કોઈ નહીં સાંભળી શકે, એ સાથે ને સાથે રહે છે. એને વળી ક્યાંય સેફમાં મૂકી મૂકવા જવું પડે એ પણ પ્રશ્ન નથી. આ સંપત્તિ તો સાથે ને સાથે રહે છે. એટલે ઓલા કરતા એની હું વધારે આવે. ઓલું તો બેંકમાં ડિપોઝિટ હોય ને બેંક ભાંગે. હવે તો નેશનલાઇઝ થઈ છે એટલે વાંધો નહીં, કે નહીં નેશનલાઇઝ થયું હોય તો પણ જો આપનું રાજ બદલાય તો નવો આવનાર સત્તાધારી એમ કે નહીં હું તો આમ કરીશ. જે કાંઈ બેંકમાં તમારું છે એનો મારો આ નિર્ણય છે, એમાં શું ચાલે છે, તમારા કબજામાં તો કાંઈ છે. અહીંયા કાંઈ કોઈનો કબજો નથી, પોતાનો જ કબજો છે. આ હુંફમાં મોટો ફેર પડે એવું છે. હું તો હજી છે તો પારકા ઘરે છે, અહીંયા કોઈના પારકા ઘરે નથી. જ્યાં સુખ શાંતિ ભરી છે ત્યાં જા, સુખ શાંતિનો ભંડાર એવા ભગવાનને વળગ. તારા ભગવાન આત્મામાં સુખ શાંતિનો, અનંત સુખ ને અનંત શાંતિનો ભંડાર ભર્યો છે. કોઈની દીનતાને લાચારી કરવાની તારે જરૂર નથી. તારા સુખ ને તારી શાંતિ માટે ક્યાંય લાંબો હાથ કરવાની તારે જરૂર નથી. તારી અંદરમાં પૂર્ણ સુખ શાંતિ ભર્યા છે. ભગવાન પાસે માગવાની પણ તારે જરૂર નથી. બીજાની પાસે તો શું તો કાંઈ મળે એવો પ્રશ્ન નથી, પણ રોજ જેના દર્શન કરવા જોઈએ ભગવાન પાસે સુખ શાંતિ માગવા કે નહીં કે એ પણ પ્રશ્ન રહેતો નથી. એમના સુખ શાંતિ એમની પાસે છે ને એ અનુભવે છે. તારા એ એમ કહે છે કે જો તારામાં પણ તારા સુખ શાંતિ છે એને તું અનુભવ કર. વગર બોલે તને એ વાત અમે સમજાવીએ છીએ એમ કે ધ્યાનસ્થ અવસ્થામાં રહીને કયા વગર શબ્દોચ્ચારણ વગર પણ એ સમજાવે છે કે તું સુખ શાંતિનો આમ અનુભવ થાય છે. તું પણ આ જ પ્રકારે સુખ શાંતિનો અનુભવ કર. તારી અંદરમાં પૂર્ણ સુખ શાંતિ ભર્યા છે. વિકલ્પ તો બહાર છે, એ જે ભંડાર છે સુખ શાંતિનો એમાં વિકલ્પનું સ્થાન નથી. વિકલ્પ ત્યાં રહ્યા નથી, વિકલ્પ ત્યાં જઈ શકે એમ નથી. અને જ્યાં વિકલ્પ છે ત્યાં સુખ શાંતિ નથી. વિકલ્પ તો એ આત્માની બહાર છે, એમાં ક્યાંય સુખ શાંતિ નથી. કોઈ વિકલ્પમાં તું સુખ શાંતિની કલ્પના કર તો એ તારી ભ્રમણા છે. એ ભ્રમણામાં ભ્રમણાના રોગનું દુઃખ થશે, એમાં ક્યાંય તને શાંતિ છે
નહીં.
તારી અંદર વિકલ્પ વિનાની ચીજ છે, વિકલ્પમાં કોઈ શાંતિ નથી. ને તારું જે અંતરંગ સ્વરૂપ છે, મૂળ અસલ સ્વરૂપ છે, એ તો નિર્વિકલ્પ તત્વ છે, વિકલ્પ વિનાની ચીજ છે. ક્યારે કે સદા, અત્યારે પણ, ત્રણેય કાળે, ભૂતકાળ, ભવિષ્યમાન અને વર્તમાનમાં, અત્યારે નિર્વિકલ્પ સ્વરૂપે સમજે કે શક્તિમાં વિકલ્પ શું હોય? વિકલ્પ તો અવસ્થાની અંદર ઉત્પન્ન થવા યોગ્ય છે, પણ આ તત્વ તો શક્તિ સ્વરૂપે હોવાથી એમાં વિકલ્પનો અવકાશ નથી. તેથી પોતે સ્વરૂપે જ નિર્વિકલ્પ છે. એટલે તારી અંદર તારું પોતાનું સ્વરૂપ, પોતે જે ચીજ છો, જે વસ્તુ છો, તે તો વિકલ્પ વિનાની વસ્તુ છો. એમાં તો કોઈ વિકલ્પ છે જ નહીં, તારા સ્વરૂપમાં જ નથી. પછી આ મેં વિકલ્પ કર્યો ને આ મારો વિકલ્પ ને આ વિકલ્પ રૂપે હું, એવો તારો જે અનુભવ છે એ માત્ર ભ્રમણા છે, એમાં વાસ્તવિકતા કાંઈ છે? ભ્રમણા પણ ગજબની ચીજ છે. નાસની આંખે બે ચંદ્ર દેખાય, આંખના પોપચા ઉપર આંગળી દબાવે અને ચંદ્ર સામે જોવે તો બી સામે તો જોઈ શકાતો
નથી.
બે ચંદ્ર દેખાય, જોનારે એમ કે ચોખે ચોખ્ખા બે બાજુ બાજુમાં દેખાય છે. એક વેંતનું છીટું છે બે વચ્ચે, બાકી બે ચોખ્ખા ગોળે ગોળ દેખાય છે. એમાં ક્યાંય કોઈની કોર ભાંગલી નથી. કેટલું ચોખ્ખું દેખાતું આવું છે. એક ને એક બે ગણી શકાય, એમાં ભૂલ ક્યાં પડે? દાદામાં ભૂલ પડે, બાર ના અગિયાર હશે તો. આમાં તો બે જ દેખાય છે, ચોખ્ખે ચોખ્ખા બે દેખાય છે. ભ્રમણા ચીજ આવી છે, એવું જ આની અંદર છે કે આ રાગ છે, આ વિકલ્પ છે, આ મનુષ્ય છું, આ ફલાણો છું, ભ્રમણા થઈ ગઈ છે. હું આત્મા છું, બાય જીવ છું, ચૈતન્ય છું, તારામાં જ્ઞાન શક્તિ, તારામાં શાંતિ ને સુખની શક્તિ, આ બધું અંદર ભરેલું છે તારા સ્વભાવમાં. વિકલ્પ અમારો પીછો નથી છૂટ, એ જ પ્રશ્ન થયો છે. વિકલ્પ તને વળગ્યા નથી, પણ વિકલ્પ ને વળગો છું પણ ખસી જાને. વિકલ્પમાં જરા પણ સુખ શાંતિ નથી, અંદરમાં પૂર્ણ સુખ અને સમાધાન એના ઉપર નું લાગે છે. પણ પ્રવચન હશે, પણ ચર્ચામાંથી તમે એમાંથી લીધી અનુક્રમણિકામાંથી નથી. કાંઈ નથી, ખાલી લીધી નથી. પહેલા આત્મ સ્વભાવની પ્રતિવિધિ થાય, વેદજ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ અનુભૂતિ થાય. જ્ઞાન ગોષ્ઠીમાં પણ આ ચર્ચા આમાંથી થાય. શબ્દ શબ્દ છે, છેલ્લું એક વાક્ય મૂકીને બધા શબ્દો છે. પણ આ 422 ના વચનામૃત ઉપરની ચર્ચા હશે. પછી આ પ્રતિથી ભેદ જ્ઞાન નો વિષય લીધો છે ને, નીચેના પેરેગ્રાફ માં લીધી. તારી ચીજ વિકલ્પ વિનાની છે, તેમાં સુખ શાંતિ ભર્યા છે, તેનું લક્ષ અને પ્રતીતિ કરીને વિકલ્પથી પ્રથમ ભેદ જ્ઞાન કર, સ્થિરતા અનુસાર સર્વ વિકલ્પ છૂટી.
જય હો સનાતન વિલંબા જ્ઞાન ધારવનો, જય હો.